તારીખ 13/5/1993 શ્રી સમયસર કલષ્ટિકા શ્લોક નંબર 108 અને 109 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 55 મૂળ કેસેટમાં હમિંગનો અવાજ આવે છે.
સમયસર કલષ્ટિકા પુણ્ય પાપ અધિકાર અધિકારનો 9મો કળશ છે. સળંગ 108મો કળશ છે. જગતમાં પુણ્ય ધર્મના સ્થાનમાં ગણાય છે. પુણ્ય પોતે જ ધર્મ સ્વરૂપ ગણાય છે અને કેટલાક ધર્મનું કારણ ગણે છે. આ ભૂલ છે એટલે એને અનિમત અથવા ગ્રહિત મિથ્યાત્વ પણ કહેવામાં આવે છે. વર્તમાનમાં શ્વેતાંબર સંપ્રદાયમાં પણ એ પરિસ્થિતિ ઊભી થઈ ગઈ એટલે ટોડરમલજીએ એમને અન્ય મતની અંદર મૂક્યા છે. એ અન્ય મતી થઈ ગયા. દિગંબર કુળમાં જન્મા હોય, દિગંબર મંદિરમાં પૂજા ભક્તિ કરતા હોય અને એ પૂજા ભક્તિના પુણ્યભાવને ધર્મ કે ધર્મનું કારણ માને એટલે તેની મતિ થઈ ગયા. આમ છે, એમાં કાયદો તો બધાને માટે એક સરખો લાગવો પડે છે. અહીંયા આ કળશમાં જોરથી એનો નિષેધ કરે છે. પુણ્યને ધર્મ માનનારા પુણ્યને છોડી નહીં શકે. જેને પુણ્યથી ધર્મ માન્યો હશે એ તો પુણ્યને છોડી જ નહીં શકે. તો છોડવા યોગ્ય હોય એને છોડી ન શકે એ વિપરીતતાથી મોટી, એના ઉપર આ મુખ્ય કળશ છે. અને શા માટે છોડવા યોગ્ય, ગ્રહણ કરવા યોગ્ય માને અને છોડવા યોગ્ય માને નહીં. અહીંયા તો આ કળશમાં આચાર્ય મહારાજ કહે છે કે મોક્ષનો હેતુ, જે મોક્ષ માર્ગ છે, મોક્ષનું કારણ, હેતુ એટલે કારણ, જે મોક્ષ માર્ગ છે એનો આ વિરોધ કરે છે. શુભભાવ છે એનો વિરોધી ભાવ છે, માટે છોડવા યોગ્ય છે એમ કરીને આ શ્લોકની રચના આચાર્ય મહારાજે કરી છે. મોક્ષ હેતુ તિરોધાનાત બંધત્વાત સ્વયમેવ છ, પોતે જ બંધ સ્વરૂપ છે. મોક્ષ હેતુ તિરોધાઈ ભાવત્વાત તત નિષિદ્ધ્યતે. અર્થ, અહીં કોઈ જાણશે કે શુભ અશુભ ક્રિયારૂપ જે આચરણરૂપ ચારિત્ર છે, માયાચરણ ગણાય છે, સદાચરણ છે, વ્રતાદિનું આચરણ છે શુભ ક્રિયારૂપ, એ આચરણરૂપ ચારિત્ર છે તે કરવા યોગ્ય નથી. ભલે અને તમે એને એમ કહો કે કરવા યોગ્ય નથી, પણ સાથે સાથે એ છોડવા યોગ્ય નથી એમ કહો, એ કરવું જોઈએ. પાછો શું કરવા યોગ્ય નથી પણ છોડવા યોગ્ય છે એવું તો ન કહેવું જોઈએ. છોડવા યોગ્ય નથી એનો અર્થ જ કરવા યોગ્ય થયો. પણ આવી રીતે એક તરફે કોઈ કે કરવા યોગ્ય નથી એમ રાખો, છોડવા યોગ્ય નથી એટલું બધું રવા દો, એટલે અર્થ સુધી નહીં જાઓ કે છોડવા યોગ્ય છે. શું કરવા યોગ્ય નથી એટલું જ રાખો ને, શું એને છોડી દેવું જોઈએ એ રવા દો, એવું નહીં કરવું જોઈએ. શું કેટલો હું તો સામે કઈ વાત આવી હોય છે એની સામે ચાલે છે, સમસ્યા ઊભી થાય એનું સમાધાન થાય ને. કે કોઈ ક્રિયારૂપ જે આચરણરૂપ ચારિત્ર છે તે કરવા યોગ્ય નથી, તેમ વર્જવા યોગ્ય પણ નથી. કરવા યોગ્ય નથી તેમ વર્જવું એટલે છોડવું, વર્જવા યોગ્ય પણ નથી એમ કહો. ઉત્તર આમ છે, કે વર્જવા યોગ્ય છે, કરવા યોગ્ય નથી અને વર્જવા યોગ્ય છે, એ ત્યાગ કરવા યોગ્ય છે. કારણ કે વ્યવહાર ચારિત્રો હોતું થકું દુષ્ટ છે. કેવો કડક શબ્દ વાપર્યો છે, વ્યવહાર ચારિત્ર ને અહીંયા દુષ્ટ કહ્યું છે, અનિષ્ટ કહ્યું છે આત્માને માટે, અને ઘાતક છે સ્વભાવનું, એ ઘાતક છે. ત્રણ શબ્દ નો પ્રયોગ કર્યો છે અને ખરેખર કડક શબ્દ વાપર્યા છે. શું વ્યવહાર ચારિત્ર કહેવું અને ત્યાગવા યોગ્ય કહેવું, પછી દુષ્ટ શબ્દ વાપરવાનો. ઠીક, જેને મીઠાશ લીધી હોય, વ્યવહાર ચારિત્ર ની જેને મીઠાશ લીધી હોય એને જરા એને પ્રતિકૂળ પડે. શું એને એમ લાગે કે આવું ન કેવું જોઈએ, શું એ વધારે એને આકરું લાગી જાય જરા. પણ હવે એ મીઠાશ ને તોડવા માટે ઘર કરી ગયેલી મીઠાશ છે, એને છોડવા માટે આવું કીધા વગર છૂટે એવું પણ નથી. શું એટલા માટે છે, ભાવ ભ્રમણમાં એ રખડાવનાર હોવાથી એને ઘાતક કહ્યું છે, અનિષ્ટ નુકસાનકારક દુઃખદાયક કહ્યું છે. શું દુઃખદાયક પણ કહ્યું છે, નુકસાનકારક પણ કહ્યું છે. શું આવે છે ને વચનામૃત વિતરાગ ના પરમ શાંત રસમો, જેને સમજાય છે એને તો શાંતિ આપનાર હોવાથી મીઠા લાગે છે ઉલટાના. પણ કાયર એટલે શું, કે જેને એની મીઠાશ લીધી છે એને પ્રતિકૂળ પડશે, એને આકરું લાગશે. છોકરા, નાના છોકરા લીમડા નીચે રમતા હોય, એમાં પાકી લીંબોળી ખરે, કડવામાંથી થોડો મીઠો રસ થયો હોય, ચૂસીને ખાય, કેરી ખાય એમ ચૂસે. લીંબોળી સારી મોટી હોય, મોટી રાણ જેવડી થાય ને, મોટી દ્રાક્ષ જેવડી એવી લીંબોળી મોટી મોટી થાય, એમાં મીઠો રસ થઈ જાય, કડવામાંથી પાકી જાય એટલે પીળી થઈ જાય લીલામાંથી. એટલે છોકરાને એમ કે ભાઈ ખાવાની નથી, આ કેરી ખાતું ઉનાળામાં, લીંબોળી ખા છે એના કરતા કેરી ખા, એ ઉનાળામાં થાય, બે ઉનાળામાં થાય. છોકરાએ કેરી કોઈ ખાધી ન હોય તો કે નહીં મને આ ભાવે છે, એના જેવું છે આ. તું કેરી ખા, તારે ખબર પડે ને કે આ લીંબોળી ખવાય એવી નથી એની પાસે. આત્માની શાંતિ જેવી બે મંદકષાયની માનસિક શાંતિમાં આવી રીતે ભૂલે છે. શું અશુભ ભાવ કડવી લીંબોળી, શુભ ભાવ મીઠી લીંબોળી છે. આત્માની શાંતિ છે એ અમૃત છે એની પાસે. પણ આવું શું કરવા કેવું પડ્યું? આચાર્ય મહારાજ ને વ્યવહાર ચારિત્ર ને દુષ્ટ અનિષ્ટ અને ઘાતક છે અને એમને કહ્યું, પછી રાજમલજી આગળ શું કહે છે કે તેથી વિષય કષાયની માફક જ ક્રિયારૂપ ચારિત્ર નિષિદ્ધ છે. જેવી રીતે અમે પાપનો નિષેધ કરીએ છીએ એવી જ રીતે પુણ્યનો નિષેધ કરીએ છીએ તત્વ દ્રષ્ટિએ. તો શું તો કે એનું શું કારણ, કે જેવી રીતે મોક્ષ માર્ગ ને પાપ નુકસાન કરે છે એવી રીતે મોક્ષ માર્ગ ને પુણ્ય નુકસાન કરે છે એમ કે છે. શું માટે એને એવી રીતે નિષેધ કરવામાં આવ્યો છે. ઘાતક છે તેથી વિષય કષાયની માફક ક્રિયારૂપ ચારિત્ર નિષિદ્ધ છે એમ કહે છે, એમ આચાર્ય મહારાજ કહે છે. પોતે આટલી ટીકા કરીને હવે અર્થ કરે છે કે તદ નિષિદ્ધ્યતે, કે શુભ શુભ રૂપ કૃત્ય, કરતૂત એટલે કૃત્ય, ટુંડારીમાં એને કરતૂત કહે છે, નિષેધ્ય અર્થાત અત્યજનીય છે. નિષેધ્ય એટલે એનો નકાર કરીને છોડવા જેવું છે. કેવો હોવાથી નિષેધ છે કે મોક્ષ હેતુ તિરોધાનાથ, શા માટે એનો નિષેધ કરીએ છીએ? કે નિષ્કર્મ અવસ્થા, કેવી? મોક્ષ એટલે નિષ્કર્મ અવસ્થા, એને મોક્ષ કહે છે. અહીંયા શું કર્મનો, બધા કર્મનો ક્ષય થઈ જાય, અભાવ થઈ જાય, કોઈ કર્મનું ફળ ભોગવવાનું બાકી ન રહે, એને નિર્વાણ અવસ્થા અથવા મોક્ષ અવસ્થા કહેવામાં આવે છે. એવી જે મોક્ષ અવસ્થા, તેનું કારણ છે મોક્ષ માર્ગ, શુદ્ધ રૂપ પરિણમન. એનું કારણ શું છે? આંશિક શુદ્ધિ એ પૂર્ણ શુદ્ધિનું કારણ છે, પૂર્વ પર્યાય ગણીને, કેમ કે એ શુદ્ધિ વધતી 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 પૂર્ણ થશે, માટે એ વધવા પણ કારણ છે. શુદ્ધિ પ્રગટી અને વૃદ્ધિગત થઈ તે કારણ છે, સમર નિદ્રા કારણ છે, અને મોક્ષ છે તે કાર્ય છે. સાધક દશામાં એવું જે શુદ્ધ રૂપ પરિણમન છે તેનું ઘાતક છે, તેથી તે કર્તૃત અથવા જે કર્તવ્ય છે તે નિષિદ્ધ છે, એને ઘાતક છે. મોક્ષ માર્ગમાં વ્યવહાર મોક્ષ માર્ગ છે, એ નિશ્ચય મોક્ષ માર્ગને ખરેખર પ્રતિકૂળ છે. વ્યવહારે અનુકૂળ છે અને નિશ્ચયે પ્રતિકૂળ છે. વ્યવહારે અનુકૂળ કેટલા માટે કીધું? કે એથી નીચી કોટીના જે અશુદ્ધ પરિણામો છે એ ગુણસ્થાન અનુસાર હોવા ન જોઈએ. મુનિને મુનિ દશાની નીચેના, ગ્રસ્થને ગ્રસ્થની દશાની નીચેના, અને મુમુક્ષુને મુમુક્ષુ દશાની નીચેના. મુમુક્ષુને વ્યવહાર લાગુ પડે છો, ભલે નિશ્ચયનો અપ્રયુક્ત હોય, નહીતર મુમુક્ષુતા ન રહીએ. જેમ કે પ્રત્યક્ષ ઉપકારી શ્રી ગુરુ હોય તો એમનો અત્યંત વિનય, અત્યંત ભક્તિ, શું કેવી કેવી અત્યંત અત્યંત એટલે પરમેશ્વર વત, કેવી પરમેશ્વર બુદ્ધિ, એ પરમાત્મા વત જો ન હોય તો મુમુક્ષુતા ન રહીએ. એમાં અવર્ણવાદ કે કાંઈ પણ અભક્તિનો કારણ થાય તો બિલકુલ મુમુક્ષુતામાં માઇનસ આવી જાય. શું માઇનસ મુમુક્ષુતા? પછી પ્લસ પોઈન્ટ એક રહેતો નથી. કૃપાળુજીના વખતમાં એમના મુમુક્ષુઓમાંથી એ બધું સમજવા જેવું છે. મુમુક્ષુ એ લોકોને અત્યંત ભક્તિ, એમને સર્વજ્ઞ કહે, એમને બધું, એમને બધા વિશેષણ વાપરે સર્વજ્ઞના, અને પોતાને કાંઈ પણ યોગ્યતા પ્રગટી હોય તો એ પછી અયોગ્યતા ગણે. પાછા એને મારી અયોગ્યતા ગણે છે, આટલી ભક્તિ કરવા છતાં મારી અયોગ્યતા છે. શું? અને કાંઈક મારા દોષ દેખાય છે, જોઉં છું, આપની પાસે નિવેદન કરું છું, એ પણ આપની આપની કૃપાથી એટલું થઈ શકે છે, મારી આવડત નથી એમાં કાંઈ, એ આપને આપની કૃપાનો કારણ છે, એમ લઈ જાય. ઠીક, મારા દોષ જોઈને હું આપની પાસે નિવેદન કરું છું એવું જે છે એ પણ આપની કૃપાથી એટલું થયું છે, મારામાં તો કાંઈ છે જ નહીં હજી. શું એવી રીતે એટલો બધો વિનય કરે, શીખવા જેવો વિષય છે. શું કે કેવો વિનય હોય તો હજી તો પાત્રતા આવે, પછી હજી પુરુષાર્થ કરવાનું તો બાકી રહે છે પાછો. આ તો પાત્રતા આવે, પુરુષાર્થ ઉત્પન્ન થઈ શકે એવી કોઈ સ્થિતિ હોય, એવી સ્થિતિ ઊભી થાય, બાકી તો ક્યાંય જગ્યા જ નથી. છું, ડોક્ટર ઘનશ્યામભાઈ. એ તો આંખમાંથી અંધારા નીકળી જાય એટલો એને અસર, બહુ ભાવુકતા વાળા છે. વેકેશન છે, બોલાવા હોય તો બોલાવ્યા સ્વાધ્યાય કરવા માટે. આપણે સંસ્થા તરફથી રાઇટિંગમાં મોકલવું પડે. મુમુક્ષુ કેવા હોય નમૂના જોવા મળે આપણને. શું કરતું તો નિશ્ચિત છે, કેવું હોવાથી કે મોક્ષ માર્ગનું ઘાતક છે, માટે મોક્ષ માર્ગને ઘાતે છે, એનું વિરોધી છે. કેમ વિરોધી છે? કે પોતે પણ બંધરૂપ છે, માટે પોતે પણ બંધરૂપ છે. મોક્ષને બંધ હામે હામાં છે, પ્રતિપક્ષમાં છે. ભાવાર્થ આમ છે, જેટલું શુભ અશુભ રૂપ આચરણ છે તે બધું કર્મના ઉદયથી અશુદ્ધ રૂપ છે. કર્મના ઉદય સાથે એનું જોડાણ હોવાથી તે પોતે અશુદ્ધ પરિણમન રૂપ છે, અને શુદ્ધ પરિણમનને એ ઘાતે છે. તેથી ત્યાજ્ય છે, ઉપાદેય નથી. જો ત્યાજ્ય ન હોય અને ઉપાધિ હોય તો એને વધારવું જોઈએ. શું? જે વ્યવહાર ચારિત્ર છે એને વૃદ્ધિગત કરવું જોઈએ. મોક્ષ માર્ગમાં એ ઘટતું જાય છે, વ્યવહાર ચારિત્ર ઘટતું જાય છે, અને નિશ્ચય રત્નત્રય છે એ વૃદ્ધિગત થતા જાય છે. એકના ઘટવા સાથે બીજાના વધવાનો સંબંધ છે, બે વધે એવું ન બને. શું? મોક્ષ માર્ગ નો પ્રારંભ ત્યાંથી થયો છે. દાખલા તરીકે જે સ્વરૂપ નિશ્ચય છે, ભાવ ભાષણ છે, ઓળખાણ થાય ત્યારે મહિમાવંત સ્વરૂપ, અનંત મહિમાવંત સિદ્ધપદ સ્વરૂપ પોતાનું છે એ જ્ઞાનમાં ભાસે ને મહિમા આવે. ત્યારે મહિમા આવે ત્યારે રાગ પણ એનો આવે, એટલે નિશ્ચયનો પક્ષ બંધાણો. ત્યારે શું થયું? રાગને લઈને નિશ્ચયનો પક્ષ બંધાણો. જ્ઞાન છે એટલે એ તો લક્ષ કરે છે, એમાં તો શુદ્ધાત્માનું લક્ષ થઈ ગયું, એ જ્ઞાન બંધનું કારણ નથી. એ તો અંતર્મુખી જ્ઞાનમાં લક્ષ થાય છે. પણ જે સાથે સાથે ચારિત્ર ગુણના પરિણામમાં જે રાગ રહ્યો એ પણ મહિમા જ કરે છે આત્માનો, વિકલ્પથી પણ એ શુદ્ધાત્માનો મહિમા કરે. હવે એ જ્ઞાનને રાગ જેમ જેમ સમય જાય, એટલે સમ્યક સન્મુખ જીવ છે, સમ્યકની સમીપ જતો જાય છે, તેમ તેમ શું પરિસ્થિતિ થાય છે? કે જ્ઞાન વધતું જાય છે અને રાગ ઘટતો જાય છે, વિકલ્પ છે એ આછો થતો જાય છે, મંદ થતો જાય છે, સ્થૂળમાંથી સૂક્ષ્મ અંતર્જલ થતો જાય છે. અને એક કાળ એવો આવે છે કે જ્ઞાન સ્વસંવેદનપણે વેદે છે અને રાગનો અભાવ થાય છે. રાગમાં મહિમા કરતો તો માટે રાગ વૃદ્ધિગત કેમ ન થયો? જ્ઞાનને રાગ બે ગુણના પર્યાયમાં મહિમા ચાલતો હતો. પરિણામમાં શું આગળ જતા ફળ શું આવ્યું એનું રિઝલ્ટ? કે જ્ઞાન વધ્યું અને રાગનો અભાવ થયો, આ પરિસ્થિતિ આવી. બસ આ લાઈન સાચી પકડી છે. જ્ઞાનનું પરિણામ વધવું જોઈએ, રાગનું પરિણમન ઘટવું જોઈએ. તે જ મોક્ષ માર્ગમાં જેટલો આગળ વધે એટલું. ત્યાંથી એ શરૂઆત થઈ છે કે અશુદ્ધ રૂપ છે તેથી ત્યાજ્ય છે અને ઉપાદેય નથી. વળી કેવું હોવાથી કે મોક્ષ હેતુ તિરોધાયી ભાવત વાત સકળ કર્મક્ષય લક્ષણ જે પરમાત્મા પદ, સિદ્ધ પદ, મોક્ષ પદ, તેનો હેતુ અર્થાત જીવનો ગુણ જે શુદ્ધ ચેતનારૂપ પરિણમન મોક્ષ માર્ગનો દર્શનના ચારિત્ર ત્રણે આવી ગયા શુદ્ધ ચેતનામાં, તેનું ઘાતનશીલ છે, તિરોધાયમાં ઢાંકવાનું નથી કહેતા, એનું ઘાતવાનો એનો સ્વભાવ છે, રાગ વિતરાગતાને ઘાતે છે એમ કે છે. શું રાગ છે? એ વિતરાગતાને ઘાતે છે. એવું સહજ લક્ષણ જેનું એવું છે, સહજ લક્ષણ જેનું ઘાતવાનું છે એવું છે, તેથી કર્મ નિષિદ્ધ છે. કર્મ એટલે અહીંયા ભાવ કર્મ લેવું, કર્મ એટલે અહીંયા ભાવ કર્મ, જે વ્યવહાર ચારિત્ર છે એનો નિષેધ કરવામાં આવ્યો છે. હવે એના ઉપર ભાવાર્થ કહે છે રાજમલજી, ટીકા તો પૂરી કરી નાખે એક એક શબ્દ પકડીને. ભાવાર્થ આમ છે કે જેમ પાણી સ્વરૂપથી નિર્મળ છે, કાદવના સંયોગમાં મેલું થાય છે, પાણી સ્વરૂપે કરીને તો નિર્મળ સ્વચ્છ છે, એ પાણીનું સ્વરૂપ છે, મૂળ સ્વરૂપ છે. કાદવના સંયોગથી ડળો મેલું થાય છે, પાણીના શુદ્ધપણાનો તેમાં ઘાત થાય છે, એમાં શુદ્ધિનો ઘાત થાય છે, સ્વભાવનો ઘાત નથી થતો પાણીનો, પણ શુદ્ધિનો ઘાત થાય છે પ્રગટ અવસ્થામાં. તેમ જીવદ્રવ્ય સ્વભાવથી સ્વચ્છ રૂપ છે, જીવદ્રવ્યનો સ્વભાવ સ્વચ્છ છે, પવિત્ર છે, કષાયના અભાવ સ્વભાવે છે, પ્રબળ કષાય અભાવ, આનંદ ગંજી ગાયું છે ને, જેમ નિર્મળ તારે સ્ફટિકે તણી તેમ જ જીવ સ્વભાવ રે. શ્રી જીનવીરે ધર્મ પ્રકાશ્યો પ્રબળ કષાય અભાવ રે. પ્રબળ એટલે બિલકુલ, કષાયનો બિલકુલ અભાવ છે જેની અંદર, પ્રબળ એટલે બિલકુલ. પ્રાસ મેળવવા માટે સમજવાય પ્રશે ત્રણ અક્ષર લીધા, ખરેખર તો ક્ષય છે એનો અભાવ, એટલે ત્યાં એનો જોરથી એમાં થોડુંક રહી જાય એવું કઈ નહીં, બિલકુલ એમાં અભાવ છે. જીવદ્રવ્ય સ્વભાવથી સ્વચ્છ રૂપ છે, કેવળ જ્ઞાન દર્શન સુખ વીર્ય રૂપ છે. શું સ્વભાવથી તો જીવદ્રવ્ય સ્વચ્છ રૂપ છે, સ્વચ્છ રૂપ છે એટલે કે કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય રૂપ છે, તે સ્વચ્છપણું વિભાવરૂપ, તે સ્વચ્છપણું વિભાવરૂપ અશુદ્ધ ચેતના લક્ષણ મિથ્યાત્વ વિષય કષાય રૂપ પરિણામથી મીઠું છે. એવું જે જીવનું અનંત ચતુષ્ટય મંડિત સ્વરૂપ છે, એ જીવના પરિણામમાં જે અશુદ્ધપણું છે, વિષય કષાય અને મિથ્યાત્મના પરિણામ છે, એનાથી મીઠું છે એટલે એને પ્રગટ થઈ શકતો નથી. અશુદ્ધ પરિણામનો એવો જ સ્વભાવ છે કે શુદ્ધપણાને મટાડે ઘાતે, એ અશુદ્ધતાનો સ્વભાવ છે. તેથી સમસ્ત કર્મ નિષિદ્ધ છે, અને આટલા માટે જેટલા કર્મ છે પછી અશુભ રૂપ હોય કે શુભ રૂપ હોય, બધાય નિષિદ્ધ છે, કેમ કે બંનેમાં અશુદ્ધતા તો સામાન્ય છે. મંદ અશુદ્ધતા કઈ શુદ્ધિનું સ્વરૂપ નથી, મંદ અશુદ્ધતા છે એ અશુદ્ધતાનું જ રૂપ છે બીજું, અને ત્યાં જીવ છેતરાય છે. અશુદ્ધતા વેશ પલટો કરીને આવે ત્યાં છેતરાઈ ગયો, એને શુદ્ધતા માની લીધી, એને ધર્મ માની લીધો, કે છે કે એને ઓળખતો નથી અશુદ્ધતાને, જીવ ઓળખતો નથી. અને જીવની શુદ્ધતા અને પવિત્રતાને પોતે પોતાની જે છે એને પણ ઓળખતો નથી, જો ઓળખે તો એમાં ભૂલ ખાય નહીં. ઝવેરી હોય ખોટા હીરાને સાચો હીરો માને નહીં, અને માને તો એ ઝવેરી નહીં, તો સીધી વાત છે. અશુદ્ધ પરિણામનો એવો જ સ્વભાવ છે કે શુદ્ધપણાને મટાડે, તેથી સમસ્ત કર્મ નિષિદ્ધ છે. તેનો ભાવાર્થ આમ છે. હવે ઠેર સુધી વાત લઈ છે ભાવાર્થમાં, કે કોઈ જીવ ક્રિયારૂપ યતિપણું પામે છે, શું કહે છે, દીક્ષા લે છે, દિગંબર દીક્ષા અંગીકાર કરે છે અને પંચમહાવ્રત સમિતિ ગુપ્તિ 28 મૂળ ગુણની ક્રિયા પાડે છે, ક્રિયારૂપ યતિપણું છે, ભાવલિંગી ન લીધા, ક્રિયારૂપ યતિપણું છે, પંચમહાવ્રત આદિની જે ક્રિયા છે એ ક્રિયાનું યતિપણું છે. તે યતિપણામાં મગ્ન થાય છે, શું તે યતિપણામાં બરાબર ચુસ્ત પાડે, ક્યાંય પણ અતિચાર દોષ ન લાગવા દે. અને અમે મોક્ષ માર્ગ પામ્યા, જે કાંઈ કરવાનું હતું તે કર્યું, મનુષ્યપણું લઈને ચારિત્ર લેવું જોઈએ અમે લઈ લીધું, શું માટે અમે મોક્ષ માર્ગ પામ્યા છે. તેવા જીવોને, તેથી તેવા જીવોને સમજાવે છે કે એવા ક્રિયારૂપ યતિપણાનો ભરોસો છોડીને શુદ્ધ ચૈતન્ય રૂપને અનુભવો. આ તો ચારિત્ર ગુણની વાત લીધી ક્રિયાની, જ્ઞાન ગુણમાં આવી ગડબડ છે. નહીતર આપણે શું કે મુમુક્ષુ, આપણે ક્યાં દીક્ષા લીધી છે, આપણે ક્યાં એક વ્રત પાળીએ છીએ, આપણે તો સમયસર વાંચીએ છીએ ને ભેગા થઈને, શું પ્રવચન સાર વાંચીએ, સમયસાર વાંચીએ, નિયમ સાર વાંચીએ, અધ્યાત્મ શાસ્ત્રોનો અભ્યાસ કરીએ છીએ, મોટા મોટા મહાન સિદ્ધાંત શાસ્ત્રો છે કુંદકુંદાચાર્ય દેવના, શું એના માટે લખે છે 30મો કળશ જુઓ, વચ્ચે છે 33મો પાને. ભાવાર્થ આમ છે કે કોઈ જાણશે કે જૈન સિદ્ધાંતનો વારંવાર અભ્યાસ કરવાથી દ્રઢ પ્રતીતિ થાય છે તેનું નામ અનુભવ છે, પણ એમ નથી. ઠીક લીધું ને, આપણે પગ પગ નીચે રહેલો આવે એવી વાત છે, શું કેમ કે આપણે દીક્ષા દીક્ષા લેવાના નથી, ને લીધી નથી, ને લેવાના નથી, એ વાત નક્કી છે, શું તો પછી સમયસર તો વાંચવાના ને. હે, તમે જૈન સિદ્ધાંતનો વારંવાર કેટલી વાર સમય છે, અરે વાત મૂકી દીધો કે પૂરું થાય એટલે ફરીને શરૂ કરીએ, આપણે તો પૂરું થાય એટલે ફરીને શરૂ કરીએ, અથવા એક વાર સમયસર પૂરું કરીએ, બીજી વાર પ્રવચન સાર શરૂ કરીએ, વળી પૂરું થાય એટલે પાછું સમયસર શરૂ કરીએ, વળી પૂરું થાય એટલે પ્રવચન સાર શરૂ કરીએ. તમે વારંવાર અભ્યાસ કરવાથી આત્માની દ્રઢ પ્રતીતિ થાય અને એને અનુભવ કહો કે અનુભવનું કારણ કે વાતમાં કાંઈ માલ નથી. ઠીક, તો કે હજી તો વાત વિવાદમાં આ બધું અટવાનું છે, હજી તો આમ હોય ને આમ ન હોય, આમ હોય ને આમ ન હોય, એમાં માથા ગોઠે. આ તો બરાબર અભ્યાસ કરે એની વાત છે, સાચો અભ્યાસ કરે તોય તે જૈન સિદ્ધાંતનો અભ્યાસ કરો છો માટે અનુભવ થાય એ વાતમાં કાંઈ માલ નથી. અનુભવ નું કારણ હોય તો પછી તો વારંવાર કર્યા જ કરે, તો વારંવાર નો નિષેધ છે ને, કાં તો અનુભવ માને તો વારંવાર કરે, ને અનુભવ નું કારણ માને તો વારંવાર કરે. વારંવાર ક્યારે કરે, કે અનુભવ નું કારણ માન્યું માટે એમ નથી. શું એક પત્રમાં સુભાગભાઈ સરસ લખે છે, સુભાગભાઈ નો પત્ર છે કૃપાળુ દેવ ઉપર, કેમ કે સિદ્ધાંતના એમ કે ભેદ પ્રભેદોમાં જાજુ જવા જેવું મને લાગતું નથી, કે થોડું પણ પ્રયોજનભૂત જ્ઞાન એમ કે લઈ લીધું હોય અને સત્પુરુષનો સંગ હોય તો કામ થઈ જાય એવું મને લાગે છે. કેવું ટૂંકું પકડ્યું છે એમણે, શું થોડુંક પણ પ્રયોજનભૂત કામનું છે, અનુભવ માટે જે કામનું છે એટલું પ્રયોજનભૂત સમજી લીધું હોય અને સત્પુરુષના ચરણમાં કે સત્પુરુષના સાનિધ્યમાં એમના માર્ગદર્શન નીચે જો આગળ વધાતું હોય તો કામ થઈ જાય એવું છે. બાકી સિદ્ધાંત વાંચીને કઈ અનુભવ થઈ જાય, એ વાંચવા માટે અનુભવનું કોઈ કારણ ઊભું થઈ જાય એ વાતમાં કાંઈ માલ નથી. વર્ણનજીને ટીકા સાથે સમયસાર કંઠસ્થ હતો. શું ટીકા સાથે? સંસ્કૃત ટીકા સાથે અમૃતચંદ્રાચાર્ય દેવની કળશ બધા મોઢે હોય, આખું 415 ગાથાને એની ટીકા કંઠસ્થ કરી નાખેલી. અનુભવ થાય કે ન થાય એનાથી એ કઈ અનુભવ નું કારણ નથી. આમ છે ને, અત્યારે તો એનો લાખમાં ભાગનો ક્ષોભ કોઈને નથી. અનુભવ શું છે કે વસ્તુ સ્વરૂપ નો પ્રત્યક્ષપણે આસ્વાદ આવે તેનું નામ અનુભવ છે. બસ આ સિદ્ધાંત નો અભ્યાસ કરવો એ તો અનુભવ કે અનુભવ નું કારણ નથી, પણ વસ્તુના સ્વરૂપ નો પ્રત્યક્ષ સ્વાદ લેવો એનું નામ અનુભવ છે. એ સિવાય બીજો અનુભવ અમે કઈ સમજતા નથી. આમ છે, ગુરુદેવ ની કૃપા થી બધું આવી જ ગયું છે. 11 અંગ નું કે 12 અંગ નો સારે ગુરુદેવે આપી દીધો છે, એટલે બધું નથી આવ્યું કઈ પ્રશ્ન નથી, પણ જાણવા તો મળે છે. શું વાત તો કરે છે જીવ, કાર્ય કરતો નથી. એમ નથી, કામ તો હવે શરૂ કરવાનું છે. સમજો પછી જ કામ શરૂ કરવાનું છે. આમ સમજણે તો ગમે એ કરે, શું કામ કરવાનું? ઊંધું થાય બધું. હજી શરૂ કરવાનું છે ત્યાં પૂરું કરી લે છે. અમને ખબર નથી, ભૂલી જ ગયા. ભૂલાઈ ગયું છે કે નહી? આપણા મોટા અક્ષર અત્યારે લખાયું, હું કરવા દો? ભૂલવા માટે લખાયું એવું છે. સ્વામીમાં કોઈક મળ્યું તું પૂર્ણતાને લક્ષે શરૂઆત વાળી વાત કઈક બીજી રીતે. અત્યાર સુધી કોઈનું ધ્યાન ગયું નથી કે આ બીજી રીતે જ વાત ચાલી શકે. આવું આવું તો એ ખ્યાલ જ નથી આવ્યો. ઠીક, અને કાં તો ઓલો પૂર્ણતામાં ત્રિકાળી માની લે પતી ગયું. જા પૂર્ણતા શબ્દ આવે એટલે ત્રિકાળી આત્મા માની લે, એનું લક્ષ્ય કરવાનું. અમે એનું લક્ષ્ય તો કરવાનું છે. લક્ષ શબ્દ વાપર્યો છે ગુરુદેવે. આવી બધી કાળજી વગરની અભ્યાસ કરે, પણ કાળજી વગરનો અભ્યાસ કહેવાય. કેવો? દરકાર નહીં. આમાં એક એક વાતનું મહત્વ કેટલું છે. જે અનુભવમાંથી ઉતરેલી વાત છે એટલે અનુભવનો નિચોડ કાઢીને મૂકેલી વાત છે, અથવા પોતાનો અનુભવ વ્યક્ત કરેલો છે કે અમે આ રીતે શરૂઆત કરી છે, એનો અર્થ શું થાય છે ખરેખર? તો કે એક મહાપુરુષ પોતે એમ કહે છે કે અમે આ રીતે શરૂઆત કરી છે, બીજી રીતે શરૂઆત થતી નથી. વાસ્તવિકપણે તો કલ્પના વિહાર ગમે એટલો થાય, વાસ્તવિક શબ્દ વાપરો છો કે વાસ્તવિક પણ તો થતી નથી. તો અમારા રસ્તે હાલવું હોય તો અમે હાલ્યા એ રીતે હાલવા, બીજી રીતે હાલવા જઈશ તો અમારો રસ્તો નથી, માર્ગ બીજો થશે, સ્વચ્છંદમાં બીજો ચીલો ચાલતો એટલે સ્વચ્છંદ થઈ ગયો, સીધી જ વાત છે. એટલે બહુ ભલે થોડું થાય પણ યથાર્થ થાય, શું થોડું થાય પણ યથાર્થ થાય તો એટલું કામનું છે, અને અયથાર્થ જેટલું કરો એટલું દૂર જવાનું છે, એટલું અંતર વધવાનું છે, સાચા રસ્તાથી અંતર એનું વધવાનું, કેમ કે દિશા બીજી થઈ ગઈ, પાછા ફરતા વાર લાગશે. મોક્ષાર્થીના સંન્યસ્તે સતી તત્ર કાકીલ કથા પુણ્યસ્ય પાપસ્ય વા સમ્મક્ત્વાદિ નિજ સ્વભાવ ભવનાન મોક્ષસ્ય હેતુર્ભવન નિષ્કર્મ્ય પ્રતિબદ્ધમ ઉદ્ધતરસમ જ્ઞાનમ સ્વયં ધાવતિ. અર્થ, મોક્ષાર્થીના તત ઇદમ સમસ્તમ અપિ કર્મ સન્યસ્તવ્યમ. મોક્ષાર્થી છે શું ક્યાં કેવો લીધો છે અહીંયા અમરચંદ્રાચાર્ય, મોક્ષાર્થી ગુરુદેવે કીધું, એ મોક્ષાર્થી, મોક્ષનું લક્ષ્ય બાંધે તે મોક્ષાર્થી. સકળ કર્મક્ષય લક્ષણ મોક્ષ એવું જે પોતાનું અતિન્દ્રિય પદ મોક્ષ પદ તેમાં જે અનંત સુખ છે, પછી બધા ગુણ લઈ લેવા, તેને ઉપાદે અનુભવે છે એવો જીવ, તેની ઉપાદેયતાનો અનુભવ શું પરિણમન લેવું છે, એની ઉપાદેયતાનું પરિણમન લેવું છે, પૂર્ણ શુદ્ધિ જોઈએ અને અશુદ્ધિ માત્ર છોડવી છે, અશુદ્ધિ માત્ર ટાળવી છે, શું એવો છે જે જીવ, જે કોઈ જીવ એને મોક્ષાર્થી કહીએ. શું મોક્ષાર્થી શબ્દ વાપરે છે મુક્ત કુંદકુંદાચાર્ય, 17-18 ગાથામાં વાપર્યો મોક્ષ કામેણ, એમણે એ શબ્દ વાપર્યો છે માગધીમાં, મોક્ષ કામેણ કામના વાળો, મોક્ષની કામના વાળો શું એને મોક્ષાર્થી ત્યાં કહ્યો છે. તેજ કર્મ જે પહેલા જ કહ્યું હતું એવા જીવે તેજ કર્મ જે પહેલા કહ્યું હતું જેટલું શુભ ક્રિયારૂપ કે અશુભ ક્રિયારૂપ, અંતર જલ્પ રૂપ કે બહિર્જલ્પ રૂપ એટલે અનુભવ લીધો છે, ઇત્યાદિ કર્તૃત્વ રૂપ એટલે કર્તવ્ય રૂપ ક્રિયા અથવા જ્ઞાનાવરણાદિ પુદ્ગળનો પિંડ, અશુદ્ધ રાગાદિ રૂપ જીવના પરિણામ એવું કર્મ તે જીવ સ્વરૂપનું ઘાતક છે એમ જાણીને આ મૂલાગ્ર સમગ્ર ત્યાજ્ય છે. શું કહે છે કે થોડીક તો મદદ કરે કે ન કરે, અંતર જલ્પ ને બહિર્જલ્પ વિકલ્પ લઈ લીધા, એ વિકલ્પ થોડી મદદ કરે કે ન કરે, કે વિકલ્પે મદદ ન કરે અને ક્રિયા પણ મદદ ન કરે, બાહ્ય ક્રિયા પણ મદદ ન કરે અને શુભ ભાવની અને અંતર જલ્પ ને બહિર્જલ્પ પણ કઈ મદદ ન કરે. સીધો સંબંધ જ્ઞાન સાથે છે, જ્ઞાનમ એકમ સાધનમ, જ્ઞાન એક જ સાધન છે, રાગ લેવો નહીં હારે એમ કે છે. ભલે રાગમાં શુદ્ધાત્માનો વિકલ્પ હોય પણ એને સાથે ન લેવો, એની મૈત્રી ન કરવી, એમાં મીઠાશ ન રાખવી, એનો પ્રેમ ન કરવો, રાગનો નહીં, જ્ઞાનથી કામ લેવું, જે લેવું તે એકનું જ્ઞાન જુદું પાડીને, તારે ભેળવી રાગને ભેળવીને નહીં. શું એ કર્મ છે? એ બધું ઘાતક છે, જીવ સ્વરૂપનું બધું જ ઘાતક છે એમ જાણીને તે સમગ્રપણે ત્યાજ્ય છે, નિરવશેષપણે ત્યાજ્ય છે. પણ પુણ્યનું બંધી પુણ્ય હોય એ ઉપાદે ખરું કે નહીં? સમગ્રપણે માં એ વાત નથી, પુણ્યનું બંધી પુણ્ય હોય તો એ નહીં. પુણ્યનું બંધી પુણ્ય તો જીનવાણીનો સંયોગ કરાવે, સમવસરણમાં જીનેશ્વર ભગવાનનો સંયોગ કરાવે, સત્પુરુષ અને શ્રી ગુરુનો ભેટો કરાવે, તો બધું અનંતવાર કરાવ્યું. હવે શું પણ હવે એ નથી થયું કાંઈ, પણ એમાં મીઠાશ રાખી આજે નથી માણસો કહેતા. આપણે આપણા મુમુક્ષુમાં આ વાત બહુ પ્રચલિત છે, નવાઈ લાગે છે ઘણી વાર. આપણને ગુરુદેવ મળી ગયા, આપણને ગુરુદેવ મળી ગયા, જાણે રાજી રાજી ના રહે, પણ મળી ગયા, પણ લીધું શું? મળી ગયાનો અર્થ શું? કે તે કઈ લીધું હોય તો બાકી નેત્ર મળી ગયા, મળી ગયા કરીને શું કરવાનું? મળ્યા ખરા ને ગયા ખરા, ચાલો મળીને ગયા, પણ શું થયું હવે? એનું સાર્થકપણું શું થયું? એમાંથી કઈ લીધું હોય તો સાર્થક પણ છે ને, નહીતર તો દ્વાર મળી ગયા જેવું થયું. એ સમગ્ર પુણ્ય ને પુણ્યના ફળ છે, બધા ત્યાજ્ય છે, એટલે કે એની મીઠાશ લેવા જેવી નથી. એ પુણ્યના ફળરૂપ જે સંયોગો જે તે પ્રકારના હોય, તે ગમે તે પ્રકારના હોય, એની મીઠાશ લેવા જેવી નથી. તત્ર સંન્યસ્તે મસતિ, કે તે સઘળાય કર્મનો ત્યાગ થતા પુણ્યસ્ય વા પાપસ્ય વા કા કથા, પુણ્યનો કે પાપનો એમાં શું ભેદ રહ્યો, એની શું કથા કરવી જુદી જુદી? એમ કહે છે, પાપની કથા જુદી કરવી અને પુણ્યની કથા જુદી કરવી, એવી શું કરવી? કે ભાઈ ખાતે છે એની કઈ કથા કરવા જેવી નથી. ભાવાર્થાન છે કે સમસ્ત કર્મ જાતિ એ છે, પુણ્ય પાપના વિવરણની શી વાત રહી એમાં? એમાં બેનું જુદું જુદું વર્ણન કરવાનું ક્યાં રહ્યું? જ્યારે બે કર્મ જાતિ છે ને બંને હે છે ને બંને મોક્ષ માર્ગના ઘાતક છે, તો પછી એની જુદી જુદી ચર્ચા કરવાની રહેતી નથી. કથા કરવી ગયો કે ચર્ચા કરવી ગયો, એક જ વાત છે. એ તો શું કથા ને ચર્ચા કહે, ચર્ચા ને કથા કહે છે. કથા તો માણસ ક્યારે કરે? કે જ્યારે એનો મહિમા આવે ત્યારે. મહિમા તો કરવા જેવો છે નહીં. ભાવાર્થાન છે કે સમસ્ત કર્મ જાતિ હે છે, પુણ્ય પાપના વિવરણની શ્રી વાત રે. આ તર્ક શું કરે છે આવી બાબતમાં માણસ? એ તો બરાબર છે, ભગવાન થાય ત્યારે બધું છોડી દે, પણ નીચેની ભૂમિકામાં તો બધું હોય જ ને. શું નીચેની ભૂમિકામાં તો બધું હોય કે ન હોય? તો અભિપ્રાયની દ્રષ્ટિએ તો ભૂલ છે મોટી. શું પ્રથમ તો પ્રથમની ભૂમિકામાં હોય જ ને, એમ કરીને જો અભિપ્રાય એનો કર્તવ્યનો થાય તો એનો છોડો આપણું આવી શકે નહીં. એટલે બે ખાના રાખવા, કોઈ પણ તત્વની વાત આવે ત્યારે બે ખાના રાખવા, બે ખાતા ખતવવા માટે, કે આદરવા યોગ્ય છે, ઉપાદેયની ઉપાદેયનું કરવા યોગ્ય છે કે માત્ર જાણવાનો વિષય છે. તો જાણીને એને ગૌણ કરી નાખવું, બરાબર, અને જે ઉપાદેય કરવા યોગ્ય હોય ત્યાં વજન આપવું. એને ત્યાં વળગી રહેવું, નહીતર શું થશે કે જે ઉપાદેય કરવાનું છે એ રહી જશે અને જે માત્ર જાણવાનું છે ત્યાં વળગી પડશે. જે આ ભૂલ થાય છે એ ભૂલ નહીં થવી જોઈએ. ગુણસ્થાન અનુસાર, ભૂમિકા અનુસાર, શુભાશુભ ભાવનું જે વર્ણન આવે છે શાસ્ત્રમાં એ જાણવાનો વિષય છે પણ ઉપાધિ કરવાનો વિષય નથી. આટલો સ્પષ્ટ અભિપ્રાયમાં હોવું જોઈએ તો અભિપ્રાય અનુસાર પ્રવૃત્તિ ચાલશે અને યોગ્યતા થશે અને શ્રદ્ધા કેળવાશે. નહીંતર શ્રદ્ધામાં જ મોટી ગડબડ થવાની. રાગની ઉપાદેયરૂપ શ્રદ્ધા થશે એ કોઈ રીતે સમ્યક શ્રદ્ધાને પ્રગટ થવા નહીં દે અને ગરીબ મિથ્યા થશે, એ નફામાં વધારે નુકસાન મોટું. કિલો લ્યો, અમૃતચંદ્રાચાર્ય એમ કહે છે કે અમારું વજન છે અહીંયા. કિલ એટલે આ વાત ખરેખર જાણો, આ વાત નિશ્ચયથી જાણો. આ વજન આપ્યું, કિલ શબ્દ મૂકીને વજન આપ્યું એના ઉપર કે અમે ખાલી કીધું એને તમે અગંભીરતાથી નહીં લેતા. અમારું વજન છે ત્યાં તમારું વજન આવે છે સમજણમાં એમ કે છે. અમારું અહીંયા વજન છે કે શું નેત્ર ભૂલી થાય છે. સમજાય બધું, સમજણની દ્રષ્ટિએ ક્ષોભસમ હોય, બુદ્ધિ હોય એટલે સમજાય. પણ જ્યાં જેટલું વજન આવવું જોઈએ એટલું ત્યાં વજન ના આવે તો એ સમજણ યથાર્થપણા મારે સ્થાન નથી પામતી. બરાબર સમજણ હોય તો ત્યાં યથાર્થતા નથી. એટલે સમજાવવું એક વાત છે, સમજાવવામાં વજનની વધઘટ રહેવી, જ્યાં ઓછું વજન કરવાનું છે ત્યાં ઘટાડવું જોઈએ, વધારે વજન આવવું જોઈએ ત્યાં વધારવું જોઈએ. આવી જો પરિસ્થિતિ ઊભી ન થાય તો એ સમજણમાં પણ દોષ છે. શાસ્ત્ર અનુકૂળ સમજણ હોય, શાસ્ત્રથી વિરુદ્ધ સમજણ ન હોય તો પણ એ યથાર્થ નથી, દોષ દૂષિત છે, કાર્ય સિદ્ધિ નહીં થાય એનાથી. બહુ મોટી વાત તો આ છે જે પ્રારંભમાં એકડો પેલા ઘૂંટવાનો છે એ વાત એ છે કે ચાર ગતિના અભાવ કરવા વાળો, ચારે ગતિના દુઃખના અભાવ કરવાનો આ માર્ગ છે અને સાદી અનંત અનંત સુખ પ્રાપ્ત કરવાનો, અનંત કાળ પર્યંતના સુખ પ્રાપ્તિનો આ માર્ગ છે. છતાં એક મૃત્યુ જેટલું વજન પણ અનંત મૃત્યુના પ્રશ્ન આગળ નથી. ખરેખર તો એક મૃત્યુની જેટલી ગંભીરતા આવે તેનાથી અનંત ગુણી ગંભીરતા અનંત મૃત્યુની સમસ્યા જ્યાં સુલટાવી છે ત્યાં આવે. એના બદલે એક મૃત્યુની ગંભીરતાથી ઓછી ગંભીરતા રહે તો એ કામ કે દિવસે થાય. સમજાણું છે એ વાત કેવી રીતે ગણવી, સમજાણું છે એ વાત કેવી રીતે ગણવી. મૃત્યુ તો હજી એક બાજુ રહ્યો પણ સામાન્ય સંસારના કામ આવે ને ત્યાં બધું ગૌણ થઈ જાય છે. સામાન્ય શરીરની સાતા અસાતાનો પ્રશ્ન આવે ત્યાં ગૌણ થઈ જાય. થોડું તો મૃત્યુ કરતા આનંદ ગુણ એની કિંમત આવવી જોઈએ. હવે સમજાય છે બરાબર, આ વાત નથી સમજાતી. આ ચાર ગતિનો નાશ છે, આમાં તો પંચમ ગતિ એટલે મોક્ષની વાત છે. ભજન, ભજનનું શું પ્રાયોરિટીનું શું કે ભજન નથી આવતું? ભજન કેમ નથી આવતું કે દર્શનનું બળવાનપણું છે. જ્યાં અંબાલાલભાઈના પુસ્તકમાં લખે છે એક જગ્યાએ પોતે કે આપના જેવા સત્પુરુષ મળ્યા અને જો મારું કલ્યાણ ન થાય તો હું કેટલા દોસ્તી ભરેલો હોઈશ, વિચારવા જેવી વાત નથી. જો આપના જેવા સત્પુરુષ મળ્યા પછી પણ જો હું કલ્યાણમાં મારું ન સાધી શકું તો પછી મારામાં કેટલા બધા દોષ ભર્યા છે એ સાબિત કરવાની જરૂર છે એમ કે? આ તો વગર કીધે સાબિત થાય છે કે એવી રીતે પોતાના દોષ ગયા છે. શું હું ઘણા દોષથી ભરેલો છું, મને દેખાય કે ન દેખાય બીજી વાત છે પણ સાબિત તો થઈ જ જાય છે કે શું? એવી રીતે બધા બધા બહુ શાસ્ત્રો નતા હોય છે, પણ નિર્મળતામાં બધી વાત એને સમજાય છે કે આવી રીતે ગડબડ છે અંદર ઘણી, નહીતર આમ ન થાય. શું એટલે વજન જે કીલ શબ્દ છે એમાંથી એ વાત નીકળે છે કે જેટલું જે વાત ઉપર વજન જવું જોઈએ એટલું વજન ન જાય તો એ જાણ્યું ન જાણ્યું બધું સરખું થઈ જાય છે. અને આનું નામ જ બહિર્લક્ષી જ્ઞાન છે, પરલક્ષી જ્ઞાન છે. સ્વલક્ષી જ્ઞાનમાં વજન ગયા વગર રે નહીં, એનું નામ જ સ્વલક્ષી જ્ઞાન છે. આ બે વચ્ચે જ્ઞાનનો જ્ઞાન જ્ઞાનમાં ફેરા છે.
જય ગુરુદેવ.